ક્રિયા જડતા એ માત્ર આચરણ, સમજણ વિના સા હેતુથી કરે છે કશું જ નહીં, માત્ર યંત્રવત જડ ક્રિયા કરવી જેમાં કોઈ અંતર્ભેદ ન થાય. અંતર્ભેદ તો ત્યારે થાય કે જ્યારે સમજણ હોય. તો એક શુષ્ક જ્ઞાનપણું પણ નહીં અને જડ ક્રિયાપણું પણ નહીં. અને એને માટે થઈને દર્શન, જ્ઞાન અને ચારિત્ર આ રત્નત્રય કીધા. મોક્ષ માર્ગ માટે જૈન દર્શનમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, આ તત્વાર્થ સૂત્રનું પહેલું સૂત્ર આ છે. કે જૈન ધર્મને સમજવો હોય, વિતરાગ માર્ગને સમજવો હોય તો એના આ રત્નત્રય છે. એ રત્નત્રયમાં દર્શન, જ્ઞાન અને ચારિત્ર. દર્શનમાં વસ્તુને તત્વના રૂપથી સમજવી, યથાર્થ સમજવી, જે એનું ત્રિકાળ સ્વરૂપ છે તે રીતે સમજવી. જ્ઞાનમાં એનો વિવેક કરવો કે એ આપણને હિતકારી અહિતકારી, હેય ઉપાદેય, યોગ્ય અયોગ્ય, નિત્ય અનિત્ય, શાશ્વત ક્ષણભંગુર, આ બધા જ્ઞાનના પાસા છે. વસ્તુને જાણી પછી એ જાણ્યા પછી એનું વિશેષ જ્ઞાન કરવું, વિશેષ ઉપયોગ કરવો, આ જ્ઞાનની ધારા છે. પણ દર્શનને જ્ઞાનની ધારા બરાબર થઈ ગઈ એટલે હું બધું જાણું છું, હું બધું જાણું છું, જાણી લે. એથી કરીને કર્મના બંધન તૂટે, એથી કરીને અનાદિનું પરિભ્રમણ ટળે નહીં. હવે શું કરવું છે? જેવું જાણ્યું, જેવું શ્રદ્ધા કરી, જેવું જોયું, જેવું જાણ્યું તેવું જ હવે. તો આચરણનો માર્ગ કેવી રીતે કરવો? એ સંયમ. આચરણનો માર્ગ એ સંયમ, વર્તનનો માર્ગ એ સંયમ. એટલે આખા જૈન દર્શનમાં મહત્તા સંયમની. પણ એ સંયમમાં અપેક્ષિત છે. સંયમ શબ્દ આવે ક્યારે? જ્ઞાન દર્શન હોય તો જ. જ્ઞાન દર્શન વિનાનું આચરણ એ સંયમ ન કહી શકાય. કોઈએ સંયમ લીધો, સંયમ લેવો છે, સંયમમાં પ્રવર્તન કરવું છે, તો એનો મતલબ કે કંઈક જુદી સમજણ આવી, કંઈક નવી સમજણ આવી, કંઈક યથાર્થ સમજણ આવી, કંઈક જ્ઞાન થયું, હવે તદનુસાર આચરણ કરવું છે. સમજણ વિનાનું આચરણ એ તો સ્વેચ્છાચાર છે, અને કોઈને આ ગમે છે, કોઈને આ ગમે છે, કરે છે, એને સંયમ ન કહેવાય. કોઈ ચીજ એમ કહે કે મને કારેલા તો ભાવતા જ નથી, તો એને સંયમ ન કહેવાય. ના, હું મને આ ન ભાવે, મને આ ભાવે, તો એ કોઈ સંયમયુક્ત વ્યવહાર છે? એટલે આપણને પણ ખ્યાલ આવી જવો જોઈએ કે માત્ર વિધિ નિષેધ થાય એ સંયમ નથી. રાગ દ્વેષના પરિણામે પણ મને આ ગમે ને આ ન ગમે થાય એ સંયમ નથી. એનો હું આ તો કોઈ જ ન લઉં, ભાણામાં ન લઉં, બહુ મોટો સંયમી છે, એ સંયમ નથી. સંયમ નથી લેતા.
ગુલાબનું ફૂલ જોયું દર્શન એટલે આપણે મોત 80% આપી લેતા, જેટલા હોય એટલા. હવે એમાં અટકી જાય છે કે એ ખીલેલું છે, બરાબર છે,
યથાર્થ દર્શન થયું કે આ પણ.
અને સંયમ સાહેબ આપોઆપ પછી બે ત્રણ વાર કદાચ ભૂલ થઈ જાય, આપણે થઈ જાય, પછી સહજ થઈ જાય.
સંયમ એમાં એની સાથે જ્ઞાન આવે તો સંયમ થાય.
એવું ન બને કે ચારિત્ર પહેલા આવે ને પછી જ્ઞાન આવે, કે એવું ન બને? કારણ કે કોઈ વાર
આવેલું ચારિત્ર છે, એ ચારિત્ર ઓઘ સંજ્ઞા એ
આવ્યું.
પણ કર્મ ખપે નહીં, ચારિત્ર લેવું બરોબર છે.
નહીં સાહેબ, આપણે દાખલા તરીકે કોઈ સદગુરુ મળી ગયા આપણને, આપણને કાંઈ જ્ઞાન નથી, પણ આપણને એટલી વાત છે કે આ ચોક્કસ સાચા છે, સારા છે, અને આ જે કે મારે કરવાનું, હવે હું વગર જ્ઞાને વગર દર્શને એ જેમ કેમ કરવા જ માંડું, કરવા જ માંડું, એને એવો થાય મોકલાવું કે કેમ એમાં પણ ક્ષણ માત્રનો પણ અપ્રમાદ નહીં. એવા ચારિત્ર પછી જ્ઞાન થાય કે ન થાય.
પેલા શું થયું તમને? સત્પુરુષના વચન પર કેવી શ્રદ્ધા થઈ? આ કરશો પેલું સંકેત કયું? આપ્ત પુરુષના વચન ઉપરની શ્રદ્ધાની પ્રતીતિ. આ તમારી શરત છે તો શરત માન્ય છે. એટલે સમજ કેળવવી, આ તર્કનો વિષય ન બનાવો, સમજ કેળવવી કે સંયમની શરૂઆત જ્ઞાન અને દર્શનથી જ થાય. ત્યાં સુધી જે થયું એ તો ગમો અણગમો છે, પ્રીતિ અપ્રીતિ છે, રાગ દ્વેષ છે, ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ છે કે ભાઈ મને ડાયાબિટીસ છે તો મીઠાઈ ન ખાવી, એ સંયમ નથી. મને આ દર્દ છે તો આ ન ચાલે, એ સંયમ નથી. ત્યાં તો દેહનો રાગ છે, ઇષ્ટ અનિષ્ટની બુદ્ધિ છે, ત્યાં જે કંઈ ગણતરી છે બધી દૈહિક આધારિત છે, આત્મ આધારિત નથી, તત્વ આધારિત નથી. એટલે પેલા તો આ દસમો વિભાગ આવે છે એ જૈન દર્શનમાં સંયમ એક જબરજસ્ત યોગ છે. એ યોગ દર્શન જ્ઞાન પછીની પ્રક્રિયા છે, પુરુષાર્થની ધારા છે. તો એ સંયમ સૂત્રની અંદર હવે આપણે એની ગાથાઓ આપણે વિચારીએ છીએ કે આ સંયમ સૂત્રમાં જૈન ધર્મની અંદર આગમમાં આ બધી વાતો કેવી રીતે મૂકી છે, કેવી એની રજૂઆત છે, કેવું નિરૂપણ છે, શૈલી કેવી છે, એ આપણે સમજવા પ્રયત્ન કરીશું. જ્ઞાની પુરુષો તત્વની વાત યુક્તિથી મૂકે. તત્વને સમજવાના ત્રણ આધાર કયા કયા? આગમ, યુક્તિ અને અનુભૂતિ. તો આગમ એ તો જ્ઞાની પુરુષોની, આપ્ત પુરુષોની વાણી, એમને જે દર્શન થયું એ એમણે કહ્યું અથવા લખ્યું. પછી એને એના આચાર્યો ઉપદેશકો એ બધા યુક્તિથી સમજાવે કે આ જે કંઈ વાત કીધી એ આ. તો અત્યારે આ બધા આગમો છે એ ગણધરોએ તીર્થંકર સર્વજ્ઞની વાણી છે એને યુક્તિથી બતાવી કે જુઓ ભગવાને આમ કહ્યું છે, એ આપણે યુક્તિથી સમજવું. અને એ યુક્તિમાં વિશેષ યુક્તિ એટલે આજના દેશકાળ પ્રમાણે પણ આપણને જે જે વાત સૂજે એ પ્રમાણે વસ્તુ યુક્તિથી સમજવી અને પછી એનું અનુભૂતિમાં લેવું કે આ વાત સાચી કે ખોટી, એનો પછી તર્કથી નિવેડો ન આવે. અંતિમ શું? હજી છેલ્લું અનુભૂતિ. એ અનુભૂતિ કોઈ બીજાને કામ આવે? તીર્થંકરની અનુભૂતિ આપણને કામ આવે? ગણધરોની કામ આવે? અનુભૂતિ કોની? જેને આત્મકલ્યાણ કરવું છે એને હવે આ વિષયને, આ વાતને, આ વસ્તુને અનુભૂતિમાં લેવી. અને આ સાધના, આ સાધના આખરી છે, સતત આખરી છે. અહીંયા તો એક દિવસ એને કૌશક કરવો છે અને મને લાગ્યો નહીં, ધ્યાન નથી, એક બી બેઠી બેસી ગયો જરા બે કલાક અને મને આમાં કંઈ થતું નથી, પ્રશ્ન લઈને ઊભો થયો. તમે ઓલા જે બાણાવડીને ગોલ્ડ મેડલ મળે છે ને એને પૂછ્યું કે કેટલા વર્ષ સુધી તમે લક્ષ્યને વિંધવા માટે પ્રયત્ન કર્યો? એ એકાગ્રતા, એ સ્થિરતા, હાથમાં એનું ધનુષ છે અને મારે છે અથવા તો રાઇફલ છે અને ગોળી ચલાવે છે, પણ એ કરતા કરતા ઓલિમ્પિકની એ કરતા એને કેટલા વર્ષની સાધરાઈ વાંચ્યું? કોઈ 20-20 વર્ષ સુધી દિવસ ને રાત 8-8, 10-10 કલાક એ જ કરતો હોય અને આને તો 5 સમાયિકમાં થાકી ગયો. 10 માળાની અંદર તો એમ કે કાંઈ મન સ્થિર રહેતું જ નથી, અરે પણ તે પ્રયત્ન શું કર્યો હતો? અનાદિકાળથી આ તારી અસ્થિરતા, તારું અધીરજપણું એને એકાગ્રતાથી, જ્ઞાની કે છે એકદમ એકાગ્રતા, સ્થિરતા અને તીવ્રતા, લગની લગાવ, સલીનતા કર, એની અંદર લીનતા કર, પ્રભુ ભક્તિમાં લીનતા કર. તો લીનતાની અંદર એને તો બસ 2-5 દી થાય ત્યાં પાછું બીજે દોડે, અહીંયા હવે કાંઈ વળતું નથી, હવે બીજું કરે, અહીંયા કાંઈ ફાળતું નથી, બીજે કરે, શું પડે આમ? એટલે સંયમનો શબ્દ, સંયમ છે એ બિલકુલ સ્વાભાવિક. જેમ જેમ આપણને 755 ના પત્રની અંદર કહ્યું કે સમ્યક દર્શન થયા પછી સમ્યક જ્ઞાનથી સમ્યક દર્શન શુદ્ધ થાય, અને જેમ જેમ સમ્યક દર્શન શુદ્ધતા થાય છે તેમ તેમ ચારિત્રનો ઉદય થાય છે. હવે એને આત્મસિદ્ધિની ગાથામાં કીધું, વર્ધમાન સમકીત થઈ ટાળે મિથ્યાભાસ, ઉદય થાય ચારિત્રનો વિતરાગ પદવાસ. તું વિતરાગ પદમાં વાસ થાય આ પરમાર્થ સંકેત સુધી પહેલા પહોંચ. એ સંકેત વર્ધમાન થયું, એ સંકેત એક સંકેતનું બીજા સંકેતનું કારણ છે, બીજું સંકેત ત્રીજાનું કારણ છે, આ ત્રીજું સંકેત વર્ધમાન થતું થતું ચારિત્રનું કારણ છે. વર્ધમાન સંકેત થઈ ટાળે મિથ્યાભાસ, ઉદય થાય ચારિત્રનો વિતરાગ. વિતરાગતામાં આવવું છે, વિતરાગતા પ્રાપ્ત કરવી છે તો પરમાર્થ સંકેતના ચારિત્રનો ઉદય જેમ જેમ થશે. પણ કેમ થશે? તો કે એ મૂળ વ્યવહાર સંકેત પહેલું સંકેત થયું છે, જે દર્શન આવ્યું છે, શ્રદ્ધાન થયું છે, આપ્ત પુરુષના વચનમાં શ્રદ્ધા જાગી છે, પ્રીતિ જાગી છે, ભક્તિ જાગી છે. બસ હવે એ પ્રીતિ ભક્તિના આધાર ઉપર એના વચનના અનુસંધાને વ્યવહારમાં ચાલે. આ સંયમની ધારા જીવનમાં નિપજે છે. અહીંયા 122થી આપણે શરૂ કરીએ. 122મું સૂત્ર, એની અંદરનું મૂળ સૂત્ર અથવા મૂળ ભાવ કયો છે? ક્યાંથી શરૂ કરશું? કેટલો હોશિયાર શિષ્ય તમારો, એ સામે પર જ મૂકે, અહીંયા ક્યાંકથી કરે તો પાછા અહીંયા સુધી પહોંચે. કરી લીધો હોશિયાર, ચાલો સાહેબ તમે સર.
આત્મા જ વૈતરણ નદી છે, આત્મા જ કુટસાન્ય છે, આત્મા જ કામદેવ, આત્મા જ નંદ મન છે. આ વાત પેલા સંયમ સૂત્રમાં કરી,
એમાં નોંધ આપી છે, એમાં નોંધ આપી છે, એ વાંચો.
એમાં નોંધ એ આપી છે કે આત્મા જ છે, આત્મા જ સંત છે, વૈતરણ નદી અને કુટસાન્ય નર્કમાં આવેલા છે એમ કહેવાય છે, અને કામદેવો અને નંદનમન એ બંને સ્વર્ગમાં આવેલા છે એમ કહેવાય છે. કહેવાય છે ને પછે દેવ
છે, બદલે
અહીંયા જે સ્વર્ગ અને નર્કની વાત કરી છે એની અંદર એમ કે આવી વૈતરણી નદી છે અને આવી કુટસાલમલી વૃક્ષ છે જેના પાંદડા શરીરને કાપી નાખે, આ નદીની ધારામાં પણ શરીર કપાઈ જાય, તરી ન શકાય, એ લોહીની ધારાની નદી હોય, અને કામધેનુ ગાય ઓહો જે ઈચ્છો તે આપે, અને નંદનવન એમાં કલ્પવૃક્ષો હોય. આ બધી વાત કરી એ કે આ બધું આ લેવું છે, આ લેવું છે, આ સ્વર્ગની બધી ઝંખનાઓ જાગે, મારે નરકમાં જવું નથી, મારે સ્વર્ગમાં જવું છે, મારા આંગણે ગામ કામધેનુ ગાય હંમેશા દુસ્તી રહે. અહીંયા સમજાયું છે, આગમ સૂત્ર શું કહે છે હવે, કે ભાઈ આ બધી જે વાત કરી, સાલમલી વૃક્ષ કે વૈતરણી, નંદન મન કે કામધેનુ, આ શું છે? તારા અનંત સુખ, આ નંદનવન અને કામધેનુ અનંત સુખ છે, એનું ધામ, એ કેન્દ્ર, એ કોઈ પરાઈ ગાય નથી કે કોઈ બીજું વૃક્ષ નથી, પણ તારો આત્મા છે. એવી રીતે આ જે પીડા કરનાર કોઈ સાલમલી વૃક્ષ કે કોઈ વૈતરણી નદી તને કષ્ટો આપનાર, પીડા આપનાર, કરનાર કોઈ નથી, તારો આત્મા છે. એટલે પહેલી શ્રદ્ધા કરવી, સંયમ સૂત્રમાં જતા પહેલા સંયમ કોનો કરવાનો છે? આત્માનો. આત્માનું ભાવ સ્વરૂપ છે. આત્માનું સ્વરૂપ શું? ભાવ સ્વરૂપ છે. કોઈ ઇન્દ્રિય સ્વરૂપ નથી, દેહ સ્વરૂપ નથી આત્મા. આત્મા કોઈ દ્રશ્ય નથી, આત્મા તો અદ્રશ્ય છે, આત્મા ચૈતન્ય સ્વરૂપ છે. એ ચૈતન્યની અંદર બે પ્રકારની શક્તિ છે, સ્વાભાવિક અને વિભાવિક, બંને પરસ્પર વિરોધી છતાં આત્મામાં છે, જ્ઞાન અને અજ્ઞાન આત્મામાં છે. તો આત્મા આ જે છે એનો સંયમ કરવાનો છે. બાકીના જે આપણે સંયમની વિચારણા કરી, બધા શરીરના સંયમ થયા, દેહના સંયમ થયા, ઈચ્છાના સંયમ થયા, મનના સંયમ થયા, વગેરે વગેરે જે કંઈ કહીએ તે અહીંયા શરૂ કર્યું સૂત્ર. સૂત્ર શું થયું કે ભાઈ આત્માથી, એટલે સંયમની વાત આવે તો એનું કેન્દ્ર શું? મારે સંયમ લેવો છે અથવા સંયમ કરવો છે તો એનું કેન્દ્ર શું? એમાં હું કોણ આવી ગયું શરીરની બદલે? આ સીધું રિપ્લેસ થઈ ગયું કે તારે સંયમ કરવો છે ને, પેલા તું દેહ છો એ ભૂલી જા. તો હું દેહ છો એ ભૂલી, હું આત્મા છું, હવે સંયમની વાત વિચાર. એટલે આમાં આત્માને પહેલી ગાથામાં બહુ સરસ રીતે, જેને કહીને વિષયની માંડણી, એકવાર વિષય જો સાચો મંડાય તો બરોબર રહેલો છે, પણ વિષયની શરૂઆત કરે એ જ ખોટી કરે તો એ ક્યાંનો ક્યાંય દેખાઈ જાય ને ક્યાંનો ક્યાંય ખેલાઈ જાય. ઓલી સ્કૂલમાં વક્તૃત્વ તો સ્પર્ધા હોય, 5 મિનિટ 10 મિનિટ બોલવાનું હોય એક વિષય, અને બોલવા ઊભો થાય ને અને ત્યાં જે વિષયની માંડણી કરે ને ત્યાં જ ખબર પડી કે આ ગેગે ફેફે થઈ જવાનું, અથવા લાંબુ ખેંચી શકે એમ નથી, અથવા આ વાતને ન્યાય આપી શકશે નહીં, કારણ કે એની રજૂઆત જ ખોટી, પાયો જ ખોટો નખાણો છે. આ ઇમારત ઊભી થશે નહીં, થશે તો પડશે, પાયો ખોટો નખાણો. સંયમનો પાયો આત્મા છે, સંયમનું અધિષ્ઠાન આત્મા છે. પેલા આત્માને કેન્દ્રમાં લાવી અને પછી ધર્મની પરમાર્થની ક્રિયાઓની શરૂઆત કરજો, પણ કેન્દ્રમાં કોણ? ક્યાંય સંસાર કે સંસારનો કોઈ સંબંધ જો કેન્દ્રમાં રાખો તો ભીત ભૂલા છો અને બ્રહ્મમાં છો, ભ્રાંતિમાં છો. સંસારના કોઈ સંયોગો સંબંધને અનુકૂળ કરવા માટે સંયમ કરવાની વાત કરી તો થાય કે મને આ ન ખાવ તો અનુકૂળ રહે, શરીર સારું રહે, પરિભ્રમણ ન ટળે, શરીર સારું રહે, ખાજે શિયાળામાં અડદિયા ખાવા, ખાવા બદામ ખાવી ખાવી, એ સંયમ નથી. બસ એ પહોંચવું ત્યાર પછી જ થાય ને, એટલે કે છે કે આત્મસ્મરણ કરો, આત્મ કલ્યાણ કરો. ભર્યું કપડે જેને આત્મા જાણ્યો નથી કોનું કરશે? જેને આત્મા જાણ્યો જ નથી, જેના લક્ષમાં જ નથી, જેની કોઈ કલ્પનામાંય નથી, સ્વપ્નમાંય નથી, એ કોનું કલ્યાણ કરશે? અને એ અનેક પ્રકારની ધર્મ ક્રિયા કરે. દુનિયામાં બધા લોકો કે અમે ધર્મ કરીએ છીએ, હવે ધર્મનું પહેલું લક્ષ્ય છે આત્મકલ્યાણ. હવે આત્મા જ જેને જાણ્યો નથી, જે ધર્મએ પણ નથી જાણ્યો અને ધર્મના ઉપદેશતા એને જ જાણ્યો, કે ધર્મના સ્થાપકને ખબર નથી આત્મતત્વની, હવે એ ધર્મ કેવો થાય? એ ધર્મમાં કોનું કલ્યાણ થાય? તો જૈન ધર્મમાં વિશ્વ કલ્યાણ થાય છે. કેવી રીતે થાય છે? વિશ્વ શું છે? તો કે આ જગતનું સચરાચર જુદા જુદા જીવો જુદી જુદી ગતિમાં બધાનું કલ્યાણ થાય, કારણ કે આ ધર્મનું કેન્દ્ર શું છે? આત્મા. આ ધર્મનું કેન્દ્ર મનુષ્ય નથી, આત્મા છે. આ જો સંયમ એનું કેન્દ્ર જો માનવ દેહ હોય તો સૌનું કલ્યાણ ન થાય, તો જીવને મારીને પણ ઔષધ લેવું. જો આપણું શરીરનું કલ્યાણ થતું હોય તો હિંસા હોય એ ઔષધમાં તો વાંધો નથી, કેમ કે આ તો કલ્યાણ છે માનવનું. આ ધર્મ, આ દર્શન આત્માના કેન્દ્રમાં છે. બહુ જ ઉત્કૃષ્ટ વાત છે, ઘણી ઉત્કૃષ્ટ વાત છે. એટલે અહીંયા આત્મા એ કેન્દ્રમાં આવ્યો. પછી 123
પોતાનો મિત્ર છે, આનાથી જુદા માર્ગે સત્પુરુષ ના વચનો જુદા માર્ગે છે અને ઉન્માદમાં છે, પોતાનો
શત્રુ છે. એટલે પહેલું આપણને કહ્યું સુખ દુઃખ નો કરતા ભોગતા છે, કયું પદ? ત્રીજું અને ચોથું. એ ક્યારે છે? ચેતન જો નિજ ભાવમાં, કરતા આપ સ્વભાવ, વર્તે નહીં નિજ ભાનમાં, કરતા કર્મ પ્રભાવ. તો કરતા અને ભોગતા એ ત્યાં સુધી છે કે જ્યાં સુધી આત્મા પોતે પોતાના સ્વભાવમાં નથી, વિભાવમાં છે. કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જાય ક્યાં સુધી છે? જ્યાં સુધી વિભાવ છે ત્યાં સુધી એ કર્મનો કર્તા ને ભોગતા છે. કેમ કે સુખ દુઃખ નું કારણ શું છે? કર્મ. સુખ દુઃખ નું કારણ પોતાના કર્મનો ઉદય, કર્મનો વિભાવ. એ કર્મનો કર્તા એ આત્માનો વિભાવ ભાવ છે. તો એનો કર્તા કોણ હોય? આત્માનું સ્વરૂપ જ ભાવ સ્વરૂપ છે. શરીરનું સ્વરૂપ તો ભાવ સ્વરૂપ છે ને? શરીરનું સ્વરૂપ એ ભાવ સ્વરૂપ નથી. શરીર તો ઇન્દ્રિય સ્વરૂપ છે. દેહ માત્ર સંયોગ છે, વળી જળ રૂપી અને દ્રશ્ય. એક તો જળ છે એટલે એનામાં કોઈ પ્રેરણા સ્ફૂરણા કોઈ ભાવ નથી. ભાવવિહીન જળ એટલે ભાવહીન, જેનામાં કાંઈ ભાવ દયા ન હોય. આપણે હાલ જળ જેવો છે. તો જળમાં કશો જ આ પ્રકારની સંવેદના ભાવ ન હોય. અને સન્માર્ગે ચાલનારો આત્મા પોતે પોતાનો મિત્ર છે. સન્માર્ગ દૈહિક, દૈહિક સુખ દુઃખ, ઐહિક સુખ દુઃખ, સંયોગિક સુખ દુઃખ. આત્માને તો સુખ જ છે, એમાં દુઃખ છે જ નહીં. આત્માનો સ્વભાવ, એના ગુણ, એમાં વિચાર કરીએ તો એ સુખનું ધામ છે. આત્મ પ્રાપ્ત થાય અને દુઃખ મળે, એટલે જ્યાં જ્યાં સુખ દુઃખ શબ્દ આવે ત્યાં એ શબ્દ તેની સાથે સંબંધિત, ઐહિક દૈહિક દેહ સાથે સંબંધિત, સંયોગ સાથે સંબંધિત. આ સુખ દુઃખ જે પ્રાપ્ત થાય છે એ સુખમાં, એ સુખ પણ કયું? આત્મિક સુખ નહીં પણ ભૌતિક સુખ, પદાર્થનું સુખ, સંયોગનું સુખ, એની વાત છે. દેહનું સુખ અહીંયા એ સુખ દુઃખનો કરતા છે. એટલે કર્મને કારણે જે વિપાક આવે એ શુભ અને અશુભનો ઉદય થાય, પુણ્ય અથવા પાપનો ઉદય થાય. અને જે દુઃખ આવે એ અહિક દુઃખો છે. આત્માને તો એનો ગુણ કેવો છે? સુખધામ, સ્વયં જ્યોતિ અને સુખધામ અનંત. આત્માનું સુખ કેવું છે? અનંત, અનંત સાદિ, અનંત અનંત સમાધિ સુખમાં. અપૂર્વ ઔષધમાં કહ્યું છે કે આ આત્માનું સુખ તો શરૂ નથી થયું, સાદી અત્યારે તો એ દેહ ભાવમાં છે, પણ જો શરૂ થાય તો પછી અનંત રહે. સાદી અનંતનો ભાંગો છે એનો, કે સુખ શરૂ થાય પછી દુઃખની કોઈ વાત રહેતી નથી. એકાંતે સુખ એ આત્માનો સ્વભાવ છે, એકાંતે સુખ. તો એ અને સન્માર્ગે એટલે આપ્ત પુરુષોના કહેલા માર્ગે ચાલનારો આત્મા એ પોતાનો મિત્ર છે. કારણ કે એ પોતાનું હિત કરે છે. આ સંયમ શરૂ થયો. સન્માર્ગે ચાલવું એ સંયમ, ઉન્માર્ગે ચાલવું એ અસંયમ. એ પોતે પોતાનો શત્રુ છે. 124
એક તો ન જીતાયેલો આત્મા આપણો શત્રુ છે, બીજા ન જીતાયેલા કષાયો અને ન જીતાયેલી ઇન્દ્રિયો આપણા ખરા શત્રુ છે. હે મુનિવર, એ બધાને જીતી લઈને હું યથાયોગ્યપણે વિચરું છું. એટલે એક તો એમ કે આપણે જો આત્મા ઉપર સંયમ, આત્માએ પોતા ઉપર સંયમ નથી રાખ્યો અને સ્વભાવમાં નથી, અને જો વિભાવમાં ગયો છે તો એ એક શત્રુ છે એમ કે. અને બીજો જે ઇન્દ્રિયોના વિષયો છે એની ઉપર સંયમ નથી અને એ પણ ફાવે જો ચાલે છે તો એ પણ આપણા મોટા શત્રુ છે. એટલે પછી કહે છે, હે મુનિવર, એ બધા જીતી લઈને હું યથાયોગ્ય પણે વિચરું છું. એટલે એ બધાનો એમ કે જીતી અને હવે હું મારા સન્માર્ગે ચાલું છું.
સંયમના બે સ્વરૂપ આવ્યા. એક આત્મા પોતાનો જીતાયેલો, ન જીતાયેલો આત્મા એટલે સ્વવશ નથી. સ્વને પણ
અટપટી, અટપટી એટલા માટે કે આપણે આપણા શત્રુ થઈએ એ કેમ બની શકે અને છતાં બને? આપણે આપણા શત્રુ એ ખરેખર બની શકે એવું છતાં બની રહી છે.
સામાન્ય જગતની અંદર જગત સ્વાર્થી આપણે કહીએ છીએ, એટલે સૌ પોતાનું હિત તો જુએ, એટલે કોઈ થી પોતે પોતાનો શત્રુ તો સ્વાર્થ છે. એ સંસારની અપેક્ષા એ જીવન જે છે અને આત્મિક અવસ્થા સ્વભાવ પ્રાપ્ત કરવાનો છે ત્યાં પોતાનો શત્રુ છે. કારણ કે એ જીવે છે કઈ ભૂમિકાએ? સંયોગમાં બે અવસ્થા છે. એ બની જાય તો તરત જ પછી શરીરની પરવા નહીં કરે. એનામાં સ્વાર્થ વગેરેમાં છે, પણ જેને ઓળખે છે એનો સ્વાર્થ અત્યારે છે. જો આત્માને ઓળખે તો એનો સ્વાર્થ બદલાઈ જશે, સ્વાર્થનું સ્વરૂપ બદલાઈ જશે. હવે તમે ને હું બે સામસામાં છીએ, એ વાત પેલા બંધ કરીને આપણે વિચારણા કરો. આપણે બધા સાથે મળીને સત્સંગમાં બેઠા છીએ. આગમના વચનો આપણા હાથમાં છે, પરમ પુરુષની વાણી આપણા હાથમાં છે. જેટલી સમજ જેની જેટલી ચાલે એ સમજને સરખી દિશામાં સરવાળો કરતા જઈએ. આમાં કઈ નીચો નિવેડો આવી જશે એવું માની લેવું. એટલે એને ઓળખાણ નથી એનું. સ્વ આવ્યો, એ સ્વ એનું અત્યારે શરીર સ્વ છે, અથવા વર્તમાન જીવન સ્વ છે, અથવા પર્યાય રૂપ સ્વ છે, અહમ સ્વ છે, અસ્તિત્વ સ્વ નથી. જો એ સ્વ અહીંયાથી અહીંયા જાય તો પાછું એને જ લગતું પછી શરીરની કાળજી ન કરે તો પછી એને પરમ મિત્રનો કેમ ભાઈ? એનાથી તો બચવું જોઈએ, ભાગી જવું જોઈએ. એને બદલે વાઘસિંહ આવે તો કેમ ભાવના બદલાઈ ગઈ? સ્વ બદલાઈ ગયું. શરીર હતું ત્યાં સુધી શરીરને સંભાળવું, શરીરની કાળજી લેવી, વાઘસિંહથી ભાગી જવું અથવા એને મારી નાખવા, જો આત્મશસ્ત્ર હોય તો. પણ અહીંયા કે છે ના ભલે આવ્યા,
પણ એટલું તો ચોક્કસ કે નિવેડો આ જ રીતે આવશે, બીજી એકઈ રીતે નહીં આવે, એટલું તો સમજાય. પછી અમે કરી શકીએ ન.
એટલે કૃપાળુદેવે કહ્યું છે કે સત્સંગ જેવું બીજું એકેય ઉત્તમ બળવાન અને ફળવાન સાધન આ કાળમાં નથી. માટે મુમુક્ષુ એ દ્રઢ નિશ્ચય કરો અને સત્સંગમાં સૌ સમાન.
સાહેબ, આપણે પોતે પોતાનો શત્રુ વ્યવહારમાં જ દેખી શકે. દાખલા તરીકે પોતે રોગી હોય અને જે વસ્તુ ન ખાવાની હોય એકાએક પોતે પોતાનો શત્રુ જ કયો, એ રીતે શત્રુ ઘડી છે. કારણ આ એવું કરે ને કે પોતાને જે અનુકૂળ નથી એ કરે છે, પોતાને જે જરૂરી નથી એ કરે છે.
એમાં એણે જ્યારે પોતે ખાધું ને ત્યારે પોતે પોતાના હિતને જ ખાધું. એને ગમતું હતું, એને સ્વાદ હતો, એનો રસ હતો, મારે ખાધું શરીરનું જે થવું થાય. ત્યારે પણ શરીરની અપેક્ષાએ એને મુખ્ય ગૌણ જ કર્યા, મૂળ તો દેહ જ. ઇન્દ્રિયોના સ્વાદની લોલુપતા એટલી બધી હતી કે બાકીની પીડાની ગૌણતા કરી નાખી, કે જરા કદાચ ઉધરસ આવતો જ ખાઈ લેશું, બેચાર ઇન્સ્યુરન્સ વધારે લઈ લેશું, પણ આજે તો આ લાડવો તો ખાવો છે, ગોળી વધારે ખાશે. એટલે ત્યાં એ પ્રકારનું અર્થઘટન ન કરે. બીજા સંયોગ સ્વ ને નથી જીત્યો એ આપણો શત્રુ છે, અને ખરા શત્રુ એટલે સંયોગ ની અંદર જે ઇન્દ્રિયો છે, શરીર છે, મન છે, યોગ બધા, એ એક ખરા શત્રુ છે. હે મુનિવર, હું તો બધાને જીતી લઉં છું અને પછી આ સંયમમાં યથાયોગ્ય પ્રણે વિચરું છું. એટલે ત્યાં સ્વ અને સંયમ અને પરવસ્તા ગઈ ત્યાં 125. કદાચ આવતા હશે, પણ આ તો આગમની ગાથાઓ છે, પણ એ ક્યાં આગમમાં છે એનું રેફરન્સ અહીંયા નથી. કેમ કોટક
એના
બોલો. એ તો વાંચી દીધું, થઈ ગયું કામ, એ પ્રોસેસ પૂરી થઈ ગઈ. ઓલા જેવું છે ક્વિઝમાં આવે ને પાસ, આને તો ભાઈ ચાવી નાખી દઉં પાસ, હવે તમારે વાંચી ને કહેવાનું પાસ. અહીંયા આ ઉત્તરાધીન સૂત્રની ગાથા છે, અને ભગવાન મહાવીર જયારે વિચરતા હતા ત્યારે તે સમયે ક્ષત્રિયોમાં પરસ્પર યુદ્ધ બહુ થતા. કૌશામ્બીનું યુદ્ધ, સતાનિક રાજાનું યુદ્ધ, પ્રસન્નચંદ્ર રાજર્ષિ, ચંડ પ્રદ્યોત, આ બધા વચ્ચે રાજાઓ વચ્ચે સરહદો માટે યુદ્ધ થાય, સ્ત્રીઓ માટે યુદ્ધ થાય, જાગીર માટે યુદ્ધ થાય, સંપત્તિ માટે યુદ્ધ થાય, એ કાળ એવો હતો. તે સમયે ભગવાન કહે છે કે જેને તું હણે છે એ તું તને હણે છે, અને જો તારી બહાદુરી જે છે, વિજય પ્રાપ્ત કરવાની ઈચ્છા બહુ હોય, બીજી કિશું વૃત્તિ જેને કહીએ, કેવો મોટો વિજય પ્રાપ્ત કર્યો તો જ ચડાવી જેના, ત્યારે કહે છે કે સાચો વિજય કયો? અહીંયા વિજયની વાત, કેમ કે ઘણાને હોય છે કે બસ આઈ શુડ બી વિક્ટોરિયસ, આપણી નામના, આપણી યશ પતાકા, આપણી સિદ્ધિ, આપણી પ્રશંસા, આપણી પ્રભાવના ચારે બાજુ જગતની અંદર. તો કે છે એ બાહ્ય પ્રભાવની તું વિજયની અંદર જામાં, બાહ્ય વિજય એ ખરો વિજય નથી. આખી દુનિયાને જીતી લઈશ તો પણ એ વિજય ખરો નથી, પણ પોતાની જાતને જીતે. એટલે એક આખા જગતને જીતનાર સમ્રાટ સિકંદર હોય અને બીજો પોતાની સર્વ ઇન્દ્રિયોને જીતનાર દીર્ઘગ્રંથ મુનિ હોય, તો બેમાં વંદના કોને કરશો? એને જ કરશો. આપણે રસ્તે ચાલ્યા જતા હોય અને રસ્તામાં કોઈની મર્સિડીઝ ગાડી મળે કે ગવર્નરની કાર પસાર થાય, આપણને શું થાય? કાંઈ નહીં. પણ રસ્તે કોઈ સાધુ આવતા હોય અને પ્રભાવી હોય એમ તે, આપણને એમ ત્યાં ગાડી ઊભી રાખી અને એના કેમ, એનો વિજય મહાન છે, એનો વિજય આંતર વિજય છે. એટલે ઇન્દ્રિયોનો, વૃત્તિઓનો વિજય, આખરે શબ્દ પ્રયોગ લઈએ તો વૃત્તિઓ, વૃત્તિઓને જીતવી એ જ સૌથી મોટું પરાક્રમનું કામ છે. કેમ કે પૂર્વે કરેલા તમામ આપણા કર્મો અને તમામ આપણા આત્મા ઉપર થયેલા કુસંસ્કારો, અસત્સંગનું પરિણામ એ અહીંયા જાગૃત થાય છે, એ વૃત્તિઓના રૂપમાં જાગૃત થાય. પહેલાં વૃત્તિ જાગે, પછી એની અંદરની આ મનના પરિણામો જોડાય, ધીરે ધીરે સ્પૃહા જાગે, રતિભાવ જાગે. આપણે ત્યાં જૈન દર્શનમાં રતિ શબ્દ પ્રથમ બોલ્યો છે, રતિ અરતિ. રતિ એટલે જરાક ગમો, જરાક ગમો થયું એના પ્રત્યે, જરાક એના પ્રત્યેનો પ્રેમ ભાવ, લગાવ જેને કહીએ, ઇન્ક્લિનેશન થોડુંક થયો, એ ત્યાં સુધી એને રાગ સુધી લઈ જાય અને એ બધા કષાયોને જન્મ આવે. પછી તો એમાં મેળવવા માટે પ્રયત્ન કરે, જો એને લોભથી મળી જતું હોય તો સારું, તો માયા ન કરે, લોભથી ન મળે તો માયા કરે, માયાથી ન મળે તો અધિકાર વાપરે, માનથી કરે, પોતાના અધિકારથી મેળવવા પ્રયત્ન કરે, અને માનથી ન મળે તો આ છેલ્લો લડાઈ, છેલ્લી લડાઈ કરે ક્રોધ. એ કહે છે કે આ બધામાં તું વિજય પ્રાપ્ત કર, આ બધા ચારેય કષાયો એ કરીને વિજય પ્રાપ્ત કર, એના કરતાં વધારે વિજય તારી વૃત્તિ ઉપર. એક વૃત્તિ ઉપર કાબુ આવે એ કેટલો મોટો વિજય છે, કારણ કે એ જે એને સંઘર્ષ વેઠવો પડે એ બહારના સાથે નથી, એ કષ્ટ વેઠવું પડે, પીડા વેઠવી પડે, એને શાસ્ત્રમાં શબ્દ કયો છે, તિતિક્ષા. તિતિક્ષા એટલે તપ સહિતની ધીરજ. કોઈ પણ પરિણામ આવવા માટે એને ઘણું એની અંદર તપ કરવું પડે, પીડા કષ્ટ વેઠવું પડે, પણ એની સાથે ધૈર્ય સાથે. તો એ જે પોતાનો અંતર વિજય કરવો છે, એ અંતર વિજયની અંદર પણ જીવને ખૂબ પોતાની જાતને સંયમમાં રાખવાની ખૂબ કષ્ટપૂર્વક પ્રયત્ન કરવો પડે. એમને એમ નથી થતો. ઇન્દ્રિયોને જીતવી હોય, ઉપવાસ કર્યો છે અને આહાર સંજ્ઞાના ભાવો વધતા પરિણામ હોય, નિમિત્તો વિપરીત થતા જાય, એ સમયે જે એને વિજય પોતાનો રાખવો છે વૃત્તિ ઉપરનો, એ પરાક્રમ વધારે માગી લે છે, ખૂબ પરાક્રમ માગી લે છે. અને એ જો મનોબળ જરાક જો નબળું પડે તો ગયો. એટલે એ સાચા પરાક્રમ આ છે. એટલે અહીંયા અંતર વિજય ઉપર મહત્વ આપ્યું છે કે જ્યારે જ્યારે કંઈક કરવાની ભાવના થાય, એટલે કે જીવને અભિમાન પણ ઘણી વાર જાગે. તો કે અભિમાન જાગ્યું છે દુનિયાને જીતવા કરતાં તારી જાતને જીતી લે, બહુ ડાયો છું, બહુ પરાક્રમી છો, કરને મહેનત, એમ એના અભિમાનને આત્મકલ્યાણમાં વાળી દેવાનું. જ્ઞાનીઓ આ યુક્તિથી અનેક જીવોને એણે સન્માર્ગે ચડાવ્યા છે કે તું આ કરે છે એના કરતાં આ વધારે સારું છે. વસ્તુને ઉપનિષદની અંદર એનું એક સૂત્ર આપ્યું છે, તેન ત્યક્તેન ભુંજિતાહા, તેનો ત્યાગ કરીને તું એને ભોગવ. તને કોઈ પણ વસ્તુ ભોગવવી છે તો ભોગવવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે વસ્તુ બીજાને આપી દે. બોલ, આનાથી વધારે ભોગવતો ઉત્કૃષ્ટ જગતની અંદર રહેતી નથી. ભોગની વૃત્તિ શાંત થઈ જાય છે અને સંયમની વૃત્તિ પ્રધાન થઈ જાય છે. સૂત્ર નાનું છે પણ બહુ મહત્વનું હોય છે. એમ અહીંયા કહે છે અંતર વિજયમાં લક્ષ્ય રાખો. જ્યારે જ્યારે કંઈક સિદ્ધ કરે, હું આમ છું ને હું આમ છું, હું પણાનું અભિમાન આવે ત્યારે હું પણાને ટેસ્ટિંગમાં મૂકી દેવું, કસોટીમાં મૂકવું. શેમાં મૂકવું? પોતાની કોઈ પણ વૃત્તિ હોય જે ન જે એને જીતી તો સાચો. જગતની સામે હું પણાની બડાઈ ન કરવી, આપ બડાઈનો ભાવ આવે તો પોતાની જાત ઉપર. અને એવો કોઈ અવગુણ હોય, એવો કોઈ દોષ હોય, એવી કોઈ વૃત્તિ હોય, એને જીતવા માટે દિશા બદલી નાખવાની. હવે તારો બધો જ પરાક્રમ, તારું પુરુષાર્થ આમાં લગાડી અને વિજય પ્રાપ્ત કર. અને આ વિજય એ સાચો વિજય. વિશ્વ વિજય કરતા પણ પોતાના શરીર ઉપરનો વિજય એ શ્રેષ્ઠ છે.
126
જાત સાથે, એટલે જાતની વૃત્તિઓ, આપણા દોષ, આપણા અપરાધ, આપણી નબળાઈઓ, આપણી વિકૃતિઓ, આપણા વિકારો, એ બધા જાતના છે, એની સામે લડ તો સાચું સુખ ક્યાંથી મળશે. એ વાત કે બહારના ગમે તેટલી લડાઈઓ લડવામાં આવશે, સુખની અનુભૂતિ નહીં થાય. ગમે તેટલું બીજાનું લઈ લીધું, પડાવી લીધું, કમાઈ લીધું, કદાચ દુનિયામાંથી બધું કહ્યું, સુખ નહીં મળે. સુખ ક્યારે મળે? જ્યારે જાતની સાથે જીતે. તો જે બી એમ થાય કે પોતે પોતાની એક વૃત્તિને, પોતાના દુર્ગુણને, પોતાના દોષને જીત્યો છે, એમાં જે સુખની અનુભૂતિ થશે, એ સુખની અનુભૂતિ તને કરોડો રૂપિયા મળશે તો પણ આ સુખની સાચી ચાવી આપી દીધી છે કે બહારની લડાઈથી શું વળશે. કેમ કે લડાઈ સુખ માટે જ કરવી તારે, તો કે જાત સાથે લડ તો પોતે પોતાને જીતીએ. જો એ લડાઈમાં જીતીશ તો તને શું મળશે? સુખ મળશે. પેલામાં કદાચ પદ મળશે, પદવી મળશે, પ્રતિષ્ઠા મળશે, બધું મળશે, પણ સુખ ક્યાંથી મળે? બીજા રાજ્યો જીતીએ તો ઉપાધિ વધે, બીજી વસ્તુઓ કદાચ લાવીએ તો એમાં ઉપાધિ આપણી વધે, પણ જાત સાથે જીતીએ તો સુખ મળે, ઉપાધિ ઘટે.
127
આપણે મોક્ષમ રહેવું જોઈએ, સુરતમાં જ રહેવું છે અને અન્ય ભાવમાં જવું નથી. તો દ્રઢ નિશ્ચય હોય તો જાતને જીતી શકે, તો જ સુખ મળી શકે.
એ જીતનારો અહીંયા વધારે સરસ મૂકી છે, આમાં સાચું સુખ મળે છે, પછી અહીંયા એનું સરસ બીજું વિશેષ વિસ્તાર કર્યો છે કે આ લોકમાં અને સુખી તો થાય જ છે, સુખ મળે છે, પણ ભાઈ આ લોકમાં મળે અને પરલોકમાં મળે. તને જો જાતને આત્મવિજય કરવામાં આવશે તો એ અઘરો છે, પણ એનો લાભ કેટલો છે. બીજું સુખ છે એ કદાચ સુખ મળે કદાચ, તો તું આ લોક પૂરતો છો. તું રાજા થા, પ્રાઇમ મિનિસ્ટર થા, પ્રમુખ થા, જે કાંઈ થાય એ બધી મર્યાદા કેટલી છે, આ લોક પૂરતો. બંગલા, ગાડી, મોટર, જે કાંઈ વૈભવ, સંપત્તિ, સમૃદ્ધિ, ઐશ્વર્ય, એ બધું સુખની મર્યાદા કેટલી. આપ મૂવે તો એવું સુખ ખરું કે પરલોકમાં સુખ. એમ આ એવું સાથે આવશે સાધન છે આત્મવિજયનું, આત્મા પ્રાપ્ત કરવો, વૃત્તિઓ ઉપરનો વિજય પ્રાપ્ત કરવો, તો કે તું પરલોકમાં પણ સુખી થઈશ. કેવું સરસ અભયવચન આપે છે. પરલોક કયો છે, ક્યાં છે કાંઈ ખબર નથી, પણ તું ત્યાં અને પરલોકમાં કદાચ સિદ્ધલોકમાં જઈશ તોય સુખી થઈશ. એનો મતલબ એ થયો કે તને હવે દુર્ગતિના બંધ તો પડવાના નથી. મનુષ્ય ગતિ કાં દેવગતિ અને કાં પરમ ગતિ, પણ તારું હિસાબ તો સુખનો જ છે, હવે દુઃખનો હિસાબ. એટલી સરસ વાત મૂકે છે કે આ લોકમાં અને પરલોક. આપણને એક જ્યોતિષી કદાચ એમ કે ને 5 વર્ષ પછી તમારું હારું છે, તો કેટલી મજા આવી જાય કે આ વર્ષ પસાર થઈ જવા દો, આ જરા પનોતીનું છે, અને અહીંયા સુધીમાં તમારે આટલું કરવાનું છે, તો વલાણે તો આપણે ધરવી દઈએ. કેમ કે આપણને 2 વર્ષ પછી, વર્ષ પછી સુખ દેખાય છે, પણ એ સુખ પણ ક્યાં સુધીનું છે. પછી ઓલો કે 2 વર્ષનું છે, પણ 2 વર્ષમાં પોતે જ નથી જીવવાનું. એ જ્યોતિષી જાણતો હોય કે આ ભાઈ જ નથી રહેવાનો, તો કહેવામાં શું વાંધો. અહીંયા તો કે છે પરલોકમાં, લે તું ન જીવવાનો કદાચ જા, તો જ્યાં જા ત્યાં કેવી ચાવી છે. આ લોકના સુખની તો છે, પણ ધર્મમાં પરલોકના સુખ. એટલે હવે જે યાત્રા છે આ પરિભ્રમણની, એ જ્યાં સુધી ચાલુ રહે ત્યાં સુધી ભલે રહે, સુખી રહેશે, અને પૂરી થશે તો પૂર્ણ સુખી થશે. એવી સરસ વાત. આગળ બરાબર છે. અહીંયા ઉદાહરણ સરસ આપ્યું હતું મધુભાઈ વાત કરી, કે તિર્યંચની ગતિ છે, એ તિર્યંચની ગતિમાં પણ જીવો કાબુ મારીએ, વાંદરું પણ બંધાયેલું રહે, પશુઓ પણ પાંજરામાં રહે, આ બધા સેના કારણે રહે, વધ અને બંધનની ક્રિયાઓ, ડર, પરવસતા, પરાધીનતા, આ અતિચારની અંદર પેલા અતિચારમાં વધ બંધનની બધી વાતો આવે છે. તો વધ અને બંધન જેવી શિક્ષાત્મક સ્વરૂપથી કોઈને જેલમાં નાખે, અને એ પછી એમ કે મને દિશા પરિમાણ છે, ભયથી એટલે શિક્ષાથી, કોઈકે એને કાબુમાં જ લઈ લીધો, ભય નહીં પકડો જ, દોરડે બાંધ્યો, કારાગરમાં નાખ્યો, બંદીખાને ઘાલ્યો, આ બધાથી જો કોઈ મને કાબુમાં નાખે, એના કરતા હું પોતે મારા સ્વનિયમો વડે મારી જાત ઉપર કાબુ મેળવું, એ સારું છે. કેટલી સરસ વાત મૂકી કે તું અત્યારે આપણે કંઈ કાંઈ કોઈનું માનતો નથી, ક્યાંય ધર્મની આજ્ઞામાં નથી, યમ નિયમમાં નથી, તારે મારાથી આ ન થાય ન થાય, અને જે બી તિર્યંચમાં જઈશ તે બી શું થશે, અમારે આના વિના નહીં હાલે, તે દી કેટલી પરાધીનતા, કેટલું પરબસપણું, અરે ભૂખ લાગે તો કોઈ ખાવા ચારો આપે તો ખાવાનું, કોઈ પાણી આપે તો પીવાનું, કોઈ દોરડું ઢીલું કરે તો છૂટવાનું. કેટલી એટલા પરવસ્તાના પરાધીનતાના તિર્યંજ ગતિના દુઃખો, આપણે તો તિર્યંજ ગતિ અને મનુષ્ય ગતિનું જીવન સાથે જ છે. બતાવવા માટે કે સિદ્ધ ગતિ નથી દેખાતી, આ સ્વાધીન છે અને આ પરાધીન છે. તું વચ્ચે નક્કી કરવા વાળો છો કે જાતે કાબુમાં રહેવું છે કે આ દોરડા ફટકારે તો કાબુમાં રહેવું છે. આ ડફણા પડે છે ગધેડાને, એ તો તારી સામે જોઈ રહ્યો છું. આ ચાબુકના માર પડે છે બળદને, એ તારી સામે જોઈ રહ્યો છું. આ બધા જ જીવો છે, પંચેન્દ્રિય જીવો છે, છતાં પણ એને ખાવા પીવામાં, ઉઠવા બેસવામાં, આરામ કરવામાં ક્યાંય એની સ્વતંત્રતા નથી, સ્વાધીનતા નથી, પરાધીનતા છે, વધ છે, બંધન છે, શિક્ષા છે. આપણે નજરે જોઈએ છીએ આ આખી તિર્યંજ સૃષ્ટિ કેટલી બધી પરવસ્તામાં ને પરાધીનતામાં છે, અને આ બતાવીને કહ્યું છે કે હવે નરકની તો કલ્પના જ કરજે, કેમ કે એ તને દેખાડી શકાય એમ.
તિર્યંજને કહેવા, મનુષ્યમાં આપણે કેટલા બધા દુઃખી જોઈએ, કેટલા મનુષ્યમાં પારે બધા દુઃખી જોઈએ.
એટલે અહીંયા કે છે કે સમજણ પૂર્વક ધર્મ તો ત્યારે સંયમથી થાય. એટલે અહીંયા સરસ વાત છે કે મારી જાતે તપ અને સંયમ મળે. શબ્દ પ્રયોગ શું મૂક્યો છે? તપ અને સંયમ. ધર્મના મોક્ષના ચાર કારણ કૃપાળુ દેવે લખ્યા છે અને આગમમાં પણ આપ્યા છે કે દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ. આ તપને ભૂલવાનું નથી, કારણ કે સંયમથી નવા કર્મો નહીં બંધાય, ભાવની શુદ્ધિ થઈ ગઈ, પણ અનંતકાળના બાંધેલા છે એને નિર્જનાવવા પડશે, એને ખપાવવા પડશે. એ કર્મના દડિયાઓ છે, આત્માના પ્રદેશ ઉપર લાગેલા છે, એને ત્યાંથી ઘટાડવા પડશે, આત્માની શુદ્ધતા કરવી પડશે. અને એ કરવા માટે થઈને જ્ઞાનીઓએ આ તપ એ નિર્જરાનું એક ઉત્કૃષ્ટ સાધન, આ જૈન દર્શનની આ વિતરાગ વિજ્ઞાનની શોધ છે કે તું તપ કર, મને તપથી શું લાભ થશે? તો તને આ તપથી આ દેહમાં લાભ થશે, પણ તારા પરલોકમાં પણ લાભ થશે. તપથી આ દેહની શુદ્ધિ થશે, રોગ વિનાનું જીવન બનશે, તપથી તારી સંયમ યાત્રા શરૂ થશે, અને તપથી કર્મો નહીં જરે તો ભવિષ્યનો લાભ છે જ. કર્મો જ નથી તો ઉદયમાં શું આવશે? ભોગતાપણું ક્યાંથી આવશે? માટે તપ અને નવપદની જે આપણી આરાધના છે, એટલી ઉત્કૃષ્ટ આરાધના છે. એટલે કૃપાળુદેવે પણ લખ્યું કે યોગ અસંખ્ય જે કહ્યા તેમાં નવપદ મુખ્ય જાણો રહે. આ નવપદનું તપ, આપણે ઓડી આંબિલ તપની, આ નવપદની આરાધના છે. પંચ પરમેષ્ટિ અને ચાર મોક્ષના કારણ, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ. અને સામાન્ય જીવનની અંદર ધર્મનું બાહ્ય સ્વરૂપ ગણીએ તો પણ તપ. તપનું મહાત્મ્ય જેટલું જૈન દર્શનમાં છે, વિતરાગ દર્શનમાં છે, એટલું અન્યત્ર ક્યાંય જોવા નહીં મળે. તપ એ સંયમનું ઉત્કૃષ્ટ સ્વરૂપમાં છે. એટલે વિતરાગ દર્શન, નાના નાના બાળકો પણ તપની અંદર કેવા ઉલ્લાસથી હોંશથી આગળ વધે છે. અને એની અંદર બળ કયું? બધા સ્કૂલની અંદર બધા બાળકો સરખા છે, છતાં એક બાળક કઠાઈ કરે છે, અને એક બાળક સ્વચ્છંદે ગમે તે પ્રકારનો અભક્ષ્ય આહાર પણ કરે છે. તો આ એને તપના સંસ્કાર છે. આ તપ એ પણ પોતાના પૂર્વકર્મથી નિવૃત્ત થવા માટેનો એક ઉપક્રમ છે. બહુ સરસ રીતે કે તપથી અને સંયમથી, સંયમપૂર્વકનું તપ એ જ સારું છે. કારણ કે નહીં તો મારે આધીન તો રહેવાનું જ છે આ જગતમાં. જગતમાં સંસારમાં રહેવું અને સ્વાધીન રહેવું શક્ય જ નથી, ઇમ્પોસિબલ. કોઈ એમ કે અમે સ્વતંત્ર છીએ, કોઈ દુનિયામાં સ્વતંત્ર છે જ નહીં. કોઈ દેશ સ્વતંત્ર નથી, કોઈ પ્રજા સ્વતંત્ર નથી, કોઈ સમુદાય સ્વતંત્ર નથી, અને કોઈ વ્યક્તિ સ્વતંત્ર નથી. જો એ સંસાર સાથે સંબંધિત છે તો મારે તો મારું જોઈએ. ઘણા કે મારે તો બસ અમારે ભેગા રહેવું, અમને ન ફાવે, મને તો સ્વતંત્ર જોઈએ. તું સ્વતંત્ર નથી, કામવાળી ન આવે તો. દુનિયામાં સ્વતંત્ર એક જ સુખથી અને આનંદથી રહી શકે એવી આત્મસ્થિતિ છે. સ્વરૂપ સ્થિતિ સિવાય ક્યાંય સ્વતંત્રતા નથી, મોક્ષ સિવાય ક્યાંય સ્વતંત્રતા નથી. મારે કોઈની હાડીબાર નથી, નહીં હાલે, પાણીનો પ્યાલો કોઈ નહીં પાય, મરી જઈશ તો. માટે કોકની સાથે સંબંધ રાખ, કોકની અરે હારા હારી રાખ તો કોક તારો હાથ ચલશે, ખાટલે પડ્યો હોય તો કંઈક ખાવાનો કોળીઓ દેશે. સ્વતંત્રતા અને સંસાર એને કોઈ સંબંધ નથી, સ્વાધીનતા અને સંસાર એને કોઈ સંબંધ નથી. જો ખરેખર તને સ્વતંત્રતા પ્રિય હોય તો મોક્ષ જેવી કોઈ સ્વતંત્રતા, સ્વયંપૂર્ણ કોઈનું તારે પરમાત્માની પણ હારીદાર નહીં, તો તારા સ્વરૂપમાં તું જ સ્વયં પરમાત્મા છો. નથી પર છે, પરના સંબંધમાં રહેવું, પરના સંગમાં રહેવું, પરના સંયોગમાં રહેવું અને સ્વતંત્રતાની ને સ્વાધીનતાની વાત કરવી એ જાતને છેતરવા પડે. કોઈ થઈ શકે નહીં. એ કહે ખરો હું સ્વતંત્ર છું, તું તારા ધંધામાંય સ્વતંત્ર નથી, તારા ઘરમાંય સ્વતંત્ર નથી, અને સંસારમાં, દેશમાં, રાષ્ટ્રમાં, વિશ્વમાં પણ તું સ્વતંત્ર નથી. સંસારમાં અપરાધીનતાથી જ જોડાયેલું જીવન છે. માત્ર એક મુક્ત અવસ્થા એવી છે મોક્ષની કે જે પૂર્ણપણે સ્વતંત્ર છે, એને દેશકાળ સાથે કોઈ સંબંધ નથી. અને છેલ્લું, આ ગાથાનું સૂત્ર શું? નિવૃત્તિ ને પ્રવૃત્તિનું સ્વરૂપ આપ્યું છે. આપણે સામાન્ય નિવૃત્તિ એટલે કે કોઈ પણ જાતની ક્રિયાઓ ન કરવી એને નિવૃત્તિ માને છે. જ્ઞાની પરમાર્થની નિવૃત્તિ શું છે સમજાવે છે કે શું નિવૃત્તિ? અસંયમથી નિવૃત્તિ કરવી. જીવન આખું એમનેમ ચાલે છે, સુવાનું, બેસવાનું, ખાવાનું, પીવાનું, બોલવાનું, લોકો સાથેના વ્યવહારનું, આ બધું જ છે. એમાં કંઈ સંયમ નથી, આત્મા નથી, આત્મભાવ નથી, આત્માના અસ્તિત્વની યાદી નથી, અને બધું જ ચાલે છે. એ બધી પ્રવૃત્તિ શેની ચાલે છે? અસંયમ. અને બધું જ કરે, બધું જ કરે, અને છતાં ઉપયોગથી એક એક પળ ખાતા, પીતા, બેસતા, ઉઠતા, ચાલતા, સૂતા, ભોજન કરતા, ઉપયોગથી ચાલનાર, પડે પડે અપ્રમત્ત અવસ્થાથી જીવનાર, આ એનો સંયમપૂર્વકની. તો નિવૃત્તિ શેની કરવી? અસંયમ. પ્રવૃત્તિ શેની કરવી? સંયમ. જમવાનું છે, જમવા બેસીએ ત્યારે પ્રવૃત્તિ શરૂ કરાય છે, કરી શકાય સંયમ. અને એ સંયમની પ્રવૃત્તિ કૃપાળુ દેવી કીધું કે જ્યાં લાગે કે વધારે આ ગમ્યું તો એ બહાર મૂકી દે. આ કઈ પ્રવૃત્તિ થઈ? ખાધું કે ન ખાધું? ખાધું તો ખરું જ. ચાલ્યો છે, ચાલવા નીકળ્યો છે, સંયમની પ્રવૃત્તિ કેવી રીતે થાય? ઝીણાપૂર્વક એવી આ સમિતિ, તો એ પ્રવૃત્તિ છે તારી, સંયમની પ્રવૃત્તિ છે. અને અસંયમની નિવૃત્તિ છે. ધડ ધડ કરતો હેલો જાસ દુનિયામાં, જાણે કઈ નીચે કોઈ જીવ જંતુ બીજું ત્રીજું, અને આ તો એમ કે આપણે જાય વટ પડવો જોઈએ, ઘરમાં જાણવું જોઈએ, ડેલી એથી ખબર પડે કે સાહેબ આવ્યા, છોકરા વાઘા પાછા થઈ જાય. આ સરસ છે પ્રવૃત્તિ ને નિવૃત્તિ. તો બધું જ ક્રિયા થાય પણ એમાં સંયમ આવે. સંયમ આવે એટલે આત્માનો ઉપયોગ, ઉપયોગ એ સંયમ છે. અને મુનિઓની પ્રવૃત્તિ શું હોય છે? સંયમપૂર્વક. એને યથાખ્યાત ચારિત્ર કહેવાય. 13માં ગુણસ્થાનકો પર પ્રવૃત્તિ બધી જ છે. એ પણ ખાય, પીએ, બોલે, ચાલે, વિહાર કરે, વિચરણ કરે, પેલી પ્રાકૃતિક કુદરતી ક્રિયાઓ કરે, બધું જ ચાલે. એમાં કાંઈ અટકે નહીં. દેહ છે ત્યાં સુધી દેહના ધર્મો પણ છે, પણ ફેર ક્યાં પડ્યો? આ દેહના ધર્મો અસંયમપૂર્વક થતા હતા, હવે એ દેહના સપૂર્વક. એટલે અત્યાર સુધી અનંતવાર દેહને અર્થે આત્મા ગાળતો હતો, હવે એક ભવ આત્માને અર્થે દેહને ગાળ. આ એને કહ્યું સંયમમાં પ્રવૃત્તિ કર વિશેષ.